ભક્તજનો કહેવત છે, ભગવાન કદી કોઈનું રાખતા નથી. અને હકીકત છે, ઘીવાળા શેઠ તો ગરીબ સ્થિતિમાં પછી જીવન પૂરું કર્યું, એમના સંતાનો એમને પણ ગરીબ સ્થિતિ જ રહી, પરંતુ એમના દીકરા ને દીકરા આજ મુંબઈમાં છે. ગણાત્રા પરિવાર, બહુ મોટી ફેક્ટરીઓ છે, દવા બનાવવાના મિક્સરો બનાવે છે. કેવડા મિક્સરો ખબર, 16-16 ટાયરની પેલી ટ્રકો એની પર મૂકીને લઈ જવા પડે, આટલા મોટા મિક્સરો બનાવે. અમે એકવાર પધરામણીમાં ગયેલા, અમે સહજ કિશોરભાઈને પૂછ્યું, કિશોરભાઈ મેં પૂછ્યું તમે કેટલું ભણ્યા? મને કે સ્વામી બીકોમ કર્યું. મને નવાઈ લાગી, મેં કીધું કિશોરભાઈ તમે બીકોમ કર્યું, આ લાઈન તો સાયન્સની છે, આ તમારી જે ફેક્ટરી એ તો સાયન્સની લાઈનની છે, ને તમે બીકોમ કર્યું, આ લાઈન તમને ક્યાંથી પકડાણી? મને કે સ્વામી મેં અહીંયા 15 એન્જિનિયરો રાખ્યા છે, એક એક જણાને કોઈને 18,000 પગાર, કોઈને 20,000 પગાર આપું છું. મેં કીધું પણ તમને આ લાઈન પકડાણી ક્યાંથી, ને આ બધું આમ હરખું ક્યાંથી આવી ગયું? ત્યારે મને કે સ્વામી મને ઘણીવાર વિચાર આવે છે કે મારી લાઈન અલગ અને આટલી સરસ લાઈન મને ક્યાંથી પકડાણી. એકવાર મેં મારી બાને પૂછ્યું હતું કે માં આ મને સમજાતું નથી, હું ગમે તેવું અવળું પાછું નાખું એ હવળું જ પડ્યાનું કારણ શું? અને ત્યારે મારી માએ મને એમ કીધું હતું, દીકરા આ તારા કર્મનું ફળ તો નથી ભોગવતો, પરંતુ દાદાએ જે ક્રિયા કરી છે, દાદાએ જે પ્રારબ્ધ બાંધ્યું છે એનું ફળ આજ તું ભોગવી રહ્યો છો. આપણે આ દાદાએ જે સુકૃત્ય કર્યું છે એના આપણે બેઠા બેઠા આજ રોટલા ખાઈએ છીએ. કરેલા કર્મનું ફળ જરૂર ભગવાન આપે છે, સારું કરે તો નરસું કરે. આપણે ઘણી વાર નથી કહેતા બાપ દાદાનું પુણ્ય આડું આવ્યું એમ, પણ બાપ દાદાએ કર્યું હોય તો આડું આવે, બધું આડું આવે. બાપ દાદાનું કરેલું બધું આડું આવે, પુણ્ય કર્યું હોય પુણ્ય આડું આવે. અને ગામને ઓટલે બેઠા બેઠા બીડી ચૂહે રાખ્યો હોય તે આડે આવે, હું આડું આવે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. ઉતાનપાદ રાજાના મનમાં એક દાડો એમ થયું, આ સુનીતિ મારા રાજમાં છે ની બરાબર નહીં, સુનીતિને મારે મારા રાજ્યમાંથી રજા આપવી જોઈએ. ઉતાનપાદ રાજાને સુનીતિ આંખના કણાની જેમ ખટકવા લાગી. સુનીતિને ભર કચેરીમાં બોલાવ્યા છે, સુનીતિ આવ્યા છે, બે હાથ જોડ્યા, પતિદેવ મને કેમ યાદ કરી, શું મારું કામ છે? ઉતાનપાદ રાજાએ કીધું છે, નીતિ નીતિ તું મારા રાજ્યમાં છે મને જરા પણ ગમતું નથી, મારું તને ફરમાન છે આ રાજનો ત્યાગ કરી, આ મહેલનો ત્યાગ કરી અને રાજની બહાર નદીને કિનારે ખંડેર મહેલ છે, એ ખંડેર મહેલમાં તું તારા દીકરાને લઈને જા, રહેવા જતી રહે. સુનીતિનો હાથે જાણે વીજળી પડી હોય, સુનીતિનું હૃદય વિંધાઈ ગયું. મનમાં એમ થયું, પૃથ્વી માગ આપે તો સમય જાવ, જીભ કરડીને મરી જાવ, પણ વળતો વિચાર આવ્યો, ના ના, મારે મારે માટે નહીં પણ મારા પુત્ર ધ્રુવને માટે પણ જીવવું જોઈએ. ઉતાન પાદે ફરમાન કરી દીધું, જાઓ ખંડેર મહેલમાં રહેવા જતા રહો. એક દાસીને લઈને ખંડેર મહેલમાં રહેવા જતી રહે. ઉતાન પાદને જ વિચાર ના આવ્યો આ રાજ કચેરીની અંદર અને રાજ પરિવારની અંદર મોટી થયેલી નીતિ અને ધ્રુવ એ ખંડેર મહેલમાં કેમ જિંદગી જીવું છે. માણસને જ્યારે સત્તા મળે, સંપત્તિ મળે, શક્તિ મળે, સૌંદર્ય મળે, એ વખતે અનુસંધાન નથી રહેતું, હું શું નિર્ણય લઉં છું? ઉતાન પાદને આજે રાજ્ય મળ્યું છે, રાજનો કેફ છે. રાણીને ફરમાન કર્યું છે, જાઓ તમે રાજ છોડીને જતા રહો. ગર્વ આવ્યો છે, અભિમાન આવ્યું છે, અને એ બધી જ મિલકત, એ બધી સંપત્તિ એનો પાવર એવો જ હોય છે. કોઈ પણ શક્તિનો જ્યારે જીવાત્માને મદ આવે છે ત્યારે પોતે લીધેલ નિર્ણય ધર્મથી યુક્ત છે યા તો અધર્મથી સભર છે એનું જ્ઞાન એને રહેતું નથી. જેમ રાજનો મદ ભયંકર છે, જેમ સત્તાનો મદ ભયંકર છે, જેમ ધનનો મદ ભયંકર છે, એમ યુવાનીનો મદ પણ ભયંકર છે. યુવાન ગમે તેવો અધર્મના ખેલ ખેલતો હોય તો નામ ન લેવાય. મારે મુંબઈ કથા હતી, એકવાર ઉતારે જતા હતા, નજીકમાં મંડપ, કથા સ્થળ દૂર નહોતું, ત્રણ કોલિયે જે નામ સામેથી આવતા હતા, મારી દ્રષ્ટિ ગઈ, સિગારેટ પીતા પીતા આવતા હતા. હૃદયમાં દયા આવી ગઈ, આ જોવામાં ખ્યાલ આવી ગયો, હાથમાં પુસ્તક હતા, કોલેજિયન છે, પણ મોઢામાં સિગારેટ. બહુ દુઃખ થયું, દુઃખ એટલા માટે થયું, અભણી વ્યક્તિ ભૂલ કરે ને તો લેટ ગો કરી શકાય, પણ ગ્રેજ્યુએટ વ્યક્તિ જ્યારે ભૂલ કરે, આગ જલે તો ઝલકો કહું મગર જલ જલે તો કિસકો કહું, અગ્નિ સળગ્યો હોય તો પાણીને કહેવાય તો આને ઠાર. અભણ લોકો બિચારા ભૂલ કરે, જ્ઞાન નથી, પણ ભણેલા ભૂલ કરે, જેમના ઉપર હજારો લોકોની દ્રષ્ટિ છે, એક વ્યક્તિને ભણીને એજ્યુકેટેડ કરતા સરકારને પૂરા 11 લાખનો ખર્ચ થાય છે, એકને ગ્રેજ્યુએટ કરતા. ભણેલી વ્યક્તિ સમાજનો ઋણી છે, બરાબર યાદ રાખે, ભણેલી વ્યક્તિ સમાજનો ઋણી છે, કારણ કે સરકાર પાસે રૂપિયા આવ્યા ક્યાંથી? સમાજે આપ્યા, અને સરકારે એટલા માટે ભણાયો કે સુશિક્ષિત સમાજ તૈયાર થશે, જેથી કરીને બિચારા અજ્ઞાત લોકો એને કંઈક ફાયદો થશે, એને બદલે એના મોઢામાં સિગારેટો. આજની સ્થિતિ એટલી બધી કફોડી છે. વિદ્યા અભ્યાસ કરાવનારા ટીચરોના મોઢામાં વીડી હોય, સિગારેટ હોય, માવો હોય, અને ટીચર એમ કે જાતું માવો લઈ આવે. આહા, આમાં કોણ ક્યાં બચે બિચારું કોણ? અમે થોડા આગળ ગયા, નજીક ગયા, અને એની બાજુમાંથી નીકળ્યા ને તો બીડી પીતા હતા ખરા, પણ પીતા પીતા સંતોને બાજુમાં નીકળેલા જોયા એટલે ઉપર ધુમાડો આવવા દીધા. ધુમાડો આવવા દીધો એનું દુઃખ નહોતું, દુઃખ જરૂર થયું, પણ એનું દુઃખ થયું આ ભારતની સંસ્કૃતિની અંદર પોષાય. અને આની અંદર આ કુલક્ષણ આ ભારત દેશને શું આપશે? જે ભારત વર્ષનો એક એક માનવ, ભારત વર્ષને એક એક જનતા ભગવા કપડાની અંદર આદર્શ ભાવ રાખે, એને બદલે આ ધુમાડો માથે નાખે, એ શું સમાજને આપશે? શું એના માત પિતાને આપશે? શું એ ધર્મને આપશે? આદર્શ યુવાનો હોવો જોઈએ. આદર્શ આજની સ્થિતિ તો બહુ કફોડી છે, અને તેમ છતાંય કહેવાય એમ પણ નથી. ઘણા મા બાપ બિચારા બહુ હેરાન હોય, એનો બાપા ફરિયાદ કરે, સ્વામી અમારો દીકરો આમ તેમ ઘણી રીતે વર્તે છે, પણ કહેવાતું નથી, કહેવા જઈએ તો સાંભળે એમ પણ નથી. સાધુ પુરુષને દયા આવે, સાધુ પુરુષો કહે, પણ મનાવવું જોઈએ. એક કવિ અદભુત વાત લખી, આ સભી મસ્ત હૈ કોણ કિસકો સંભાળે, આખી દુનિયા આજ મસ્ત બને છે, સભી મસ્ત હૈ આજ કોણ કિસકો સંભાળે, જિસે દેખે સબ લડખડાને લગા હૈ, હમારા તો ક્યા હમ તો દીવાને ઠહેરે, જેને જોઈએ તેને બસ બધા મસ્ત છે, હમારા તો ક્યા હમ તો દીવાને ઠહેરે. કવિ અદભુત વાત લખી, સુફી સંતે અદભુત વાત બતાવી, મારા મનમાં તો એમ થાય છે બે શબ્દ કહું પણ મને તો ગાંડો ગણે છે, હમારા તો ક્યા હમ તો દીવાને ઠહેરે, મને તો દુનિયા ગાંડો કહે છે, હમારા તો ક્યા હમ તો દીવાને ઠહેરે હે, ચલે તો ચલે ઓર બેઠે તો બેઠી ક્યા કરે, સભી મસ્ત હૈ આજ કોણ કિસકો સંભાલે, કિસી કો ધન કી આજ આજ સભી મસ્ત હૈ, કિસી કો ધન કા નશા હૈ તો કિસી કો રાજ કા નશા હૈ, કિસી કો રૂપ કા નશા હૈ તો કિસી કો બલ કા નશા હૈ, આજ કિસકો કોણ સંભાલે, સભી મસ્ત હૈ આજ કોણ કિસકો સંભાલે, આખી દુનિયા મસ્ત બની ગઈ, કોણ કોને કે કોણ કોને કે, સત્તા આવ્યા પછી મસ્તાનગી ના આવે, એસો નો કોઉ જન્મ એવું જગ માહી, પ્રભુતા પાહી જાહી મદ ના હોય, તુલસીદાસના શબ્દ છે, દુનિયા મેં કોઈ જોયો નહીં, પ્રભુતા પાહી જાહી મદ ના હોય, સત્તા સંપત્તિ શક્તિ આવ્યા પછી મદ ના આવ્યો હોય એ કોઈ વ્યક્તિ જોવામાં નથી આવતી, સિવાય જેના પર પરમાત્માને એની દ્રષ્ટિ હોય, કોઈ મહાપુરુષની એની દ્રષ્ટિ હોય, બસ આટલા બચે, બાકી બધાએ હોમાય જવાના. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, સુનીતિને કહેવામાં આવ્યું છે તમે ખંડેર મહેલમાં જતા રહ્યો, આખ્યો માંસુડા વરસાવતા સુનીતિ નાના એવા ધ્રુવને લઈ એક દાસીની સાથે ખંડેર મહેલમાં ગઈ છે. ભયંકર ભેકાર મહેલ છે, વર્ષોથી જે મહેલ ખોલવામાં નથી આવ્યો, આખા મહેલમાં જાળા લાગી ગયેલા છે. સુનીતિ અંદર પ્રવેશ કર્યો, સુનીતિને દાસીએ મહેલ સાફ કર્યો છે. ધીમે ધીમે મહેલની અંદર જીવન વ્યતીત કરવા લાગ્યા છે. નાના એવા ધ્રુવ ધીમે ધીમે કરતા મોટા થવા લાગ્યા છે. સુનીતિ ધ્રુવજીને પોતાની ગોદમાં બેસાડીને દેશ આપે, બેટા જીવનમાં ધનથી મહાનતા નથી, ધર્મથી મહાનતા છે. આપણે ક્ષત્રિય છીએ, આપણી પરમ ફરજ બને જીવનમાં ક્યારે પણ સાધુ બ્રાહ્મણ ગાય આદિકને દુભીશ નહીં. સાધુ બ્રાહ્મણ અને ગાયની ખાતર, એનું રક્ષણ કરવા ખાતર માથું આપવું પડે તાપી દેવો, એ આપણો ક્ષત્રિયનો ધર્મ છે. તારા પિતા પણ આવા શૂરવીર છે, મહાન છે, ધર્મનિષ્ઠ છે, દાનવીર છે. આમ ધ્રુવજીને કાયમ કાયમ સદુદ્દેશ આપે અને ભક્તજનું બાળક જ્યારે નાનું હોય ને ત્યારે એના પર જબર અસર થતી હોય સંસ્કાર. આપણે મનમાં એમ માનીએ નાના બાળકને શી ખબર પડે, ખોટી વાત છે. હું તો એમ કહું નાના બાળક હોય 5-7 વર્ષના એને પણ કથામાં લાવું છું, એને પણ કથામાં લાવું છું. આપણા મનમાં એમ હોય કે આને નહીં ખબર પડતી હોય, પણ બાળક જે વાત સમજી શકશે કદાચ આમાં 70 વર્ષના દાદાને સમજવી પણ કઠણ પડશે. ની જ અનુભવ કે સાથ કહેતા હું, આજથી લગભગ 25-1 વર્ષ પહેલા મેં કથા સાંભળેલી, બહુ નાની ઉંમર, 7-8 વર્ષની ઉંમર, તે દાડે મેં શ્રીમદ ભાગવતની કથા સાંભળેલી અને તે દાડે ધ્રુવજીનું આખ્યાન મેં સાંભળેલું. આજે પણ ભૂલાણું નથી, ન ભૂલી શકાય. માનસ કોમળ હોય અને તે દાડે ધ્રુવજીનું પાત્ર બહુ ગમેલું. આહા, કેટલું અદભુત પાત્ર છે અને ભગવાનને પામવાની કેટલી બધી તાલાવેલી છે. બાળપણમાં બીજ પડી જશે ભગવાન ભજવાના, એ છોડ કઈક અલૌકિક રીતે ખીલી ઉઠશે. બાળકોને પણ લાવજો કથામાં, યુવાનોને ખાસ મોકલજો. હવે તો સારું છે કથામાં યુવાનો આવતા થયા છે, નહીતર પહેલા તો એવી માન્યતા હતી કથા કોને સંભળાય, તો કે નિવૃત્તિ પકડેવી એને સંભળાય છે, ઘરે કાંઈ જેને કામ ન હોય એમને કથામાં જઈને બેહું હોય. આમ પેલાની કથાની રીતે એવી હતી, આપણે જોકે વર્ણવી નથી. એકવાર સુરતમાં જ મને પહેલેથી કથા બહુ ગમતી, એક દાડો અહીં લાલ દરવાજા પેલું મંદિર છે ને ત્યાં બોર્ડ મળે જો કથાનું, મારા મનમાંથી લાય કથા સાંભળવા જાઉં. અંદર ગયો ને તો બે દાદા બેઠેલા અને 3 દાદી બેઠેલી અને કથા થાય એમાં દાદા બે લાંબા પકડી બેઠેલા, બે ઊંઘી ગયેલા. બોલ્યા ને બીજાનું ખોટું જ ગળું તાણવું ને, પણ આજ તો કઈ ક્રાંતિ સર્જાઈ રહી છે. આ યુવાનો બેઠા છે, કઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળા બેઠા છે. બાળપણના સંસ્કારો નીતિ એવા સંસ્કાર આપે બેટા, નીતિવાન બનજે, ધર્મવાન બનજે. આપણે ક્ષત્રિયનું ખૂન છીએ, સાધુ બ્રાહ્મણ ગાયનું રક્ષણ કરવું આપણી પરમ ફરજ છે. તારા પિતા પણ આવું ઉદાહર છે, આવા સદબોધ અને ઉપદેશ આપી રહ્યા છે. નાના બાળકને દેખતા કદી ગાળ બોલશો નહીં, અસભ્ય વર્તન નાના બાળકને દેખતા કદી કરશો નહીં, ન તો એની અસર જરૂર બાળક ઉપર પડશે. આ દેશનો પ્રસિદ્ધ ઇતિહાસ વીર સાપરાજ વાળો, 150 વર્ષની એની અવસ્થા હોય અને એની માતાની સાથે ઢોલિયામાં સૂતો હોય, એના પિતા બહાર ગયેલા અને ઘેરે આવ્યા, જરાક મુશ્કેલીને માને કરી સાપરાજ વાળો પડખું ફરી ગયો. આ દ્રશ્યની માથી દેખ્યું ન ગયું, મનમાં એમ થયું મારા પુત્રની દેખતા એમના પિતાએ જે મશ્કરી કરી યોગ્ય ન કર્યું. અને વીર સાપરાજ વાળાની માં જીભ કરડી દેહને મૂકી જતી રહી, જીભ કરડીને મોતને પસંદ કરી. બાળક છે ને દર્પણ જેવું છે, એની પાસે તમે ખોટી વાત કહેશો તો ખોટી હૃદયમાં ઉતરી જશે, સાચી કહેશો તો સાચી ઉતરી જશે. કઈક તમે છુપાવવા માંગતા હશો તો બાળકની પાસે નહીં છુપું રહે. પેલા સાહિત્યકારે ન કીધું કે ભાઈની ઘેરે મહેમાન આવવાના હતા એટલે કેરીને બધું લઈ આવવાનું રસ કાઢતા હતા. પેલા બાળકે પૂછ્યું કે બાપા રસ શું કામ કાઢો છો? તો કે પેલા આવવાના છે ને, એટલું બોલે તો વાંધો ના આવે પણ પેલા ગુડાવવાના છે ને, કે એને હાટું કરવું જ પડે ને. બાળકને આ મનમાં ઉતરી ગયું અને મહેમાન આવ્યા. બાળક રમતો રમતો એમની પાસે ગયો. બાળકે પૂછ્યું, મારા પપ્પા એવું કહેતા હતા પેલા ગુડાવાના છે, ગુડાવાના તો એ તમે છો કે? નિર્દોષ હૃદય છે, નિર્દોષ ધ્રુવજીના હૃદયની અંદર આ બધી છાપ ઉઠી રહી છે. ધીમે ધીમે કરતા ધ્રુવજીની 5-1 વર્ષની અવસ્થા થઈ. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, એક દાડો ધ્રુવજી રમતા રમતા ઉતાનપાદના રાજ્યમાં ગયા છે. શેક રાજમહેલ સુધી પહોંચ્યા, સરસ મજાનો રાજમહેલ છે જેનું મુખ્ય ગેટ, એ ગેટ આખો સોનાનો છે, ના દરવાજા પણ સોનાના છે. ચાર ચાર વ્યક્તિ જયારે ખોલે ત્યારે દરવાજા ખુલ્લા પડે, વળી બંધ કરે ચાર વ્યક્તિ બંધ કરે ત્યારે બંધ થાય, એ આખો દરવાજો સોનાનો છે. અદ્ભુત મહેલ, અદ્ભુત દરવાજો. આને જોતા ધ્રુજીના મનમાં એમ થયું, આહા કેટલું સુંદર રાજ્ય છે. દ્વારપાલને ધ્રુજીએ પ્રશ્ન કર્યો, અરે ભાઈ આ રાજ્ય કોનું છે? દ્વારપાલોએ કીધું, અરે ધ્રુવ તમને નથી ખબર, આ રાજ્ય તો તમારું છે. જો સામે સિંહાસન ઉપર બેઠા એ તમારા પિતા ઉતાનપાદ છે, એની બાજુમાં બેઠા એ તમારી માં સુરુચિ છે, અને તમારા પિતાની ગોદમાં જે ખેલે છે તમારો નાનો ભાઈ ઉત્તમ છે. ધ્રુવજીના મનમાં એક સંકલ્પ થયો, મારો ભાઈ જો મારા પિતાની ગોદમાં ખેલતો હોય તો હું શું કામ ન કરું. ધ્રુવજી દોડ દીધી છે, દોડતા દોડતા ઉતાનપાદની પાસે જઈ બે હાથ ઊંચા કર્યા અને બોલ્યા છે, પિતાજી પિતાજી મને લઈ લો, ઉચકી લો, તમારી ગોદમાં બેસાડો. ઉતાનપાદ હજુ તો કઈ જવાબ આપે તે પહેલા સુરુચિ બોલે છે, ધ્રુવ જરા વિચારીને બોલજે. ન વત્સા નુપતે દિશનમ ભવાનુ રોઢુમર હતી ન ગૃહિતો મયાયત્વમ કુક્ષાવપી નુપાત્મ જહા. ધ્રુવ એક વાત બરાબર સમજી લે, તું ભલે ઉતાનપાદ રાજાનો દીકરો હો પરંતુ તારો જન્મ મારી કુખે નથી થયો, તારો જન્મ દાસીની કુખે થયો છે. તારે ઉતાનપાદની ગોદમાં જો બેસવું હોય તો મારી કુખે જન્મને ધારણ કરવો પડે. અને સુરુચિએ સુનીતિને દાસી કીધી. ધ્રુવજીને આંચકો લાગ્યો છે, ધ્રુવજી નાના બાળ ખરા પણ સમજણો નો નહીં પાર, સોતલી માના વેણ સુણતા હૃદય ગયું ચિરાય. ધ્રુવજીનું હૃદય ચિરાઈ ગયું, ધ્રુવજી એકદમ ત્યાંથી પાછા વળી ગયા છે, પોતાની માતાની પાસે ગયા છે. સુનીતિને એકદમ ભેટી પડ્યા છે. સુનીતિને પ્રશ્ન કર્યો, માં 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 તું મને એ બતાય હું કોણ છું, તું કોણ છે? માં હું રાજકુમાર છું કે દાસીનો દીકરો છું? માં તું રાજરાણી છો કે દાસી છો, મને બતાવ. સુનીતિના મનમાં એમ થયું, ધ્રુવજી આજે આમ કેમ પૂછે છે? ધ્રુવજી ની આંખોમાં આંસુ માતા નથી. સુનિતિ માથા પર હાથ ફેરવતા બોલે, પણ બેટા તું એમ કેમ પૂછી રહ્યો છે? અને આજ તારી આંખમાં આંસુ કેમ આટલા વધાય? આજ દિવસ સુધી મેં કદી તારી આંખમાં આંસુને એક બૂંદ નથી જોયું, એના બદલે આટલો બધો તું રડી રહ્યો છે. દાસી જયારે આવીને ત્યારે દાસીને પ્રશ્ન કર્યો સુનિતિએ, બેન ધ્રુવજી આજે ક્યાં ગયા હતા તને ખબર છે? દાસી કીધું છે, બા જાજી ખબર નથી, પણ રાજ કચેરી બાજુ જતા હતા થોડી થોડી ખબર છે. અને રાજ કચેરીમાં જતા આટલા હતા, આટલા શબ્દ જ્યાં સાંભળ્યા સુનિતિ આખી વાતને પાલી ગઈ. જરૂર ધ્રુવજીનું અપમાન થયું હશે. ધ્રુવજીને કહ્યું છે, બેટા તું રાજમાં ગયો હતો? ધ્રુવજી ફરી વાર એને એ જ વાત દોહરાવી, માં બીજી વાત પછી કરીએ, પેલા તું મને બતાય હું કોણ છું, તું કોણ છે? હું રાજાનો કુંવર છું કે પછી દાસીનો દીકરો છું? તું દાસી છે યા તો રાજાની રાણી છે? તું મને જલ્દી કહે. સુનિતિ બોલ્યા, પણ દીકરા તું મને કેમ વારંવાર એકનો એક પ્રશ્ન પૂછે છે? એ વખતે ધ્રુવજી કહ્યું છે, માં સાંભળ, આજે રાજમાં ગયો તો મારા પિતાની ગોદમાં બેસવા માટે મેં જયારે તૈયારી કરી, મારી માં સુરુચિ મને એમ કહ્યું છે, તું રાજકુમાર નથી, તું દાસીનો પુત્ર છે. તારે જો ઉતાનપાદની ગોદમાં બેસવો હોય તો મારી કુખે જન્મ ધારણ કરવો પડે. માં માટે બતાય તું કોણ છે? સુનિતિની આંખોમાંથી પણ આસોડાની ધારાઓ થઈ છે. સુનિતિ બોલ્યા છે, બેટા સુત સુત તમે છુપ રહો, આમાં નથી કેનો વાંક, જ્યાં પ્રારબ્ધ ફૂટી ગયું આપણું કહો કેની પાસે જઈ કહીએ. સુનિતિની આંખોમાં આંસુ ભરાય છે, બેટા ધ્રુવ સત્ય કહું, તું છું તો હું રાજાની રાણી, તું પણ રાજાનો કુંવર છે, પણ બેટા સમય અને સંજોગે તને દાસીનો દીકરો બનાવ્યો છે, મને દાસી બનાવી છે, છું તો રાજાની રાણી, કોઈનો વાંક નહીં કાઢીશ, આમાં કોઈનો ગુનો નથી, તારા મારા પ્રારબ્ધનો ગુનો છે. બેટા હું તને શું કહું, તારી માં સુરુચિ તો મને દાસી તરીકે સ્વીકારવા તૈયાર છે, પરંતુ તારા પિતા ઉતાન પાત તો મને દાસી તરીકે સ્વીકારવા તૈયાર નથી. અને આટલા શબ્દ સાંભળતા સુનિતિ પગ મૂકી દડી ગયા. કેટલાય દિવસનો હૃદયમાં સાચવેલો દુઃખ આજ આંખોના આંસુ દ્વારા સુનિતિને વહેતું થયું છે. નાનું બાળક રડે એમ ધ્રુવને ભેટી પડી આજ સુનિતિ રડી ગયા છે. સુનિતિને રડતા જોતા ધ્રુવજીનું હૃદય કાંપી ઉઠ્યું છે. નાના એવા ધ્રુવજી માતાની ગોદમાંથી નીચે ઉતર્યા છે, પોતાના ખેસથી પ્રથમ પોતાના આંસુને સાફ કર્યા છે. પછી માં સુનિતિના આંખોના આંસુને સાફ કરતા કરતા ધ્રુવ બોલ્યા, માં માં રડીશ ને, તારે રડવાની કોઈ જરૂર નથી, તું ધ્રુવની માં છો. ધ્રુવજીની આંખ લાલ બની છે. મૈયા રોના મત, મેં કહેતા હું રોના મત, તું આખી ધ્રુવ કી માં હૈ, તુજે રોને કી કોઈ આવશ્યકતા નહીં. માં સાફ સાફ સુન લીજીએ, આજ તેરા જીતના અપમાન હુઆ હૈ, ઇસસે યદિ તુજે લાખ ગિના દે માન ન દિલાઉં તો મેરા નામ ધ્રુવ નહીં. માં રોના મત, રોના મત, તુજે રોને કી કોઈ જરૂરિયાત નહીં. મુજે બતાઈએ આ દુઃખમાંથી તું અને હું બંને બહાર કેમ નીકળી શકીએ, બતાય માં. બોલતા ધ્રુવજીએ સુનિતિના આંખોના આંસુને સાફ કર્યા છે. સુનિતિ એકદમ ધ્રુવજીને ઊંચકીને છાતીએ છાંટા છે, ખમ્મા બેટા ખમ્મા, શાંત થા બેટા શાંત. ધ્રુવજી બોલ્યા છે, માં ધ્રુવની માની આંખમાં આંસુ ન હોય, તું મને જલ્દી બતાવ તારો ને મારું આ દુઃખ વહેલું વહેલું કેમ નષ્ટ થાય. સુનિતિ કહ્યું છે, બેટા અત્યારે તારું મારું દુઃખ દૂર કરનારા દુનિયામાં કોઈ નથી, તારા મારા દુઃખને આ દુનિયામાં સમજનાર કોઈ નથી. તો જેની પાસે જઈશ, જેની પાસે તારણ મારા દુઃખનું નિવેદન કરીશ, બેટા અવળો જ અર્થ ઘટાડશે. એના કરતા એક કામ કઈ, નાન્યમ તતઃ પદ્મ પલાશ લોચન દુઃખમ છિદમ તે મૃગયામિ કાંચન. કમળની પાંખડી જેવી જેની આંખો છે, જેની આંખોમાંથી સતત કરુણાની વર્ષા વર્ષે રહી છે, એવા પરમાત્માને શરણે તું થા. ભગવાન જ આ દુઃખમાંથી તને મને બારી કાઢી શકશે. ભક્તજનો, આ ધ્રુવજીની કથામાંથી આ વાત બહુ સ્પષ્ટ સમજ્યું. જીવન સુખ અને દુઃખ બંને ચક્રાઓમાં ઘેરાયેલું છે. જીવનમાં સુખી આવશે, દુઃખી આવશે, હિંમત નહીં હારશો. જ્યારે જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ત્યારે પરમાત્માનું શરણ સ્વીકારજો, પ્રભુની પાસે જાજો, ભગવાનની પાસે જઈને ભગવાનની પાસે દુઃખનું નિવેદન કરજો. ભગવાન દુઃખમાંથી બહાર કાઢશે. જીવનમાં એવું કોઈ પાસું આવે જેની કોઈ સમજ ન પડે, ગમે તેટલો દાખલો કરવા છતાંય પણ કોઈ સૂઝ જ્યારે ન પડતી હોય ત્યારે ભગવાનની પાસે જવું, કરગરી ગદે ગદગદિત કરી ભગવાનની આગળ બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરવી. હે માલિક,